நமோரிஹந்தாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ வஜ்ராயாணம் நமோ லோயே சவசாஹூணம் ஜோ க்ரோத மத மாயா அபாவன லோப ரூப விபாவ ஹை உன்கே அபாவ ஸ்வபாவ மை உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹை உத்தம் ஷமாதி ஸ்வபாவ ஹீ இஸ் ஆத்மா கே தர்ம ஹை ஹை சத்ய சாஸ்வத ஜ்ஞானமய நிஜ தர்ம சேஷ அதர்ம ஹை நிஜ ஆத்மா மே ரமண சையம ரமண ஹீ தப த்யாக ஹை நிஜ ரமணயாம் கிஞ்சன்ய ஹை நிஜ ரமண பரிக்ரஹ த்யாக ஹை நிஜ ரமணதா ப்ரஹ்மச்சர்ய ஹை நிஜ ரமணதா தஶ தர்ம ஹை நிஜ ஜானனா பஹ்சானனா ரமணா தரம் கா மர்ம ஹை அரிஹந்த ஹை தஶ தர்ம தாரக தர்ம தாரக சித்த ஹை ஆச்சாரிய ஹை உவஜாய ஹை முனிராஜ சர்வ பிரசித்த ஹை ஜோ ஆத்மா கோ ஜானதே பஹ்சானதே கர்தே ரமண வே தர்ம தாரக தர்ம தன ஹை உனே ஹம் கர்தே நமன் உனே ஹம் கர்தே நமன் தஸ் தர்மனி சர்ச்சா சாலி ரஹீ ஹை தர்மனா தஸ் லக்ஷண એના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છે. આજે આપણે ઉત્તમ ત્યાગ ધર્મની ચર્ચા કરવાની છે. પરંતુ ગઈકાલે જે આપણો ઉત્તમ તપ ધર્મ વિશેનો જે 12 પ્રકારના તપ એક તપની જે ચર્ચા આપણે કરતા હતા એ થોડીક અપૂર્ણ રહી ગઈ છે, અધૂરી રહી ગઈ છે. એને આપણે થોડીક પૂરી કરીએ, કારણ કે વિષય અધૂરો રહી જશે તો તમને આખો વિષય ખ્યાલમાં નહીં આવે. એટલે માટે આપણે તપની થોડીક ચર્ચા કરીને પછી બહુ જ સુંદર ચર્ચા ત્યાગ ધર્મની આપણે આજે કરશું. કાલે આપણે અંકિંચન્ય ધર્મની ચર્ચા કરશું અને પછી આપણે સંયમ ધર્મની ચર્ચા કરીને ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મની ચર્ચા કરશું. ચર્ચામાં ક્રમ પડે છે, પરંતુ મુનિરાજના જીવનમાં આ ધર્મના જે 10 લક્ષણ છે એ એકી સાથે એક જ સમયમાં પ્રગટ રૂપે દેખાય છે. એની વ્યક્તિ એક જ સમયમાં પ્રગટ છે. બોલવામાં ક્રમ પડે, ચર્ચામાં ક્રમ પડે, લખવામાં ક્રમ પડે, પરંતુ એની પ્રાપ્તિ તો મુનિરાજને એક જ સાથે થાય છે. તેવા 10 ધર્મથી શોભાયમાન જે આપણા મહામુનિરાજ છે એની આપણે ચર્ચા કરી રહ્યા છે. આપણે ગઈકાલે બહિરંગ તપ અને અંતરંગ તપ એની આપણે ચર્ચા કરતા હતા. તો બહિરંગ તપની આપણે ચર્ચા પૂરી કરી હતી અને અંતરંગ તપમાં આપણે પ્રાયશ્ચિત તપની થોડીક ચર્ચા કરી હતી. આપણે ગઈકાલે બહિરંગ તપની ચર્ચામાં અનશન એટલે ઉપવાસ, ઉપવાસનો આપણે અર્થ જોયો હતો કે પોતાના સ્વરૂપમાં વસવું ખરેખર ઉપવાસ છે. જેવી રીતના કોઈ આપણે એક ઉદાહરણના માધ્યમથી વાતને સમજીએ કે સવારથી રાત સુધી પોતાના કામમાં કોઈ વ્યાપારી બિઝી છે, એનો રાત્રિ ભોજનનો ત્યાગ છે, રાત્રિ ભોજન કરતો નથી, અને 5 વાગે ઓફિસથી નીકળ્યો, સવારથી ભોજન કર્યું નથી કારણ કે એટલો બધો વ્યાપારમાં કાર્યમાં વ્યસ્ત હતો. સાંભળજો ધ્યાનથી, સવારથી ભોજન લીધું નથી, સાંજના ઘરે જઈને ભોજન કરવું છે, હવે ઘરે જવા માટે નીકળે છે અને રસ્તામાં એટલો બધો ટ્રાફિક છે, એટલો બધો ટ્રાફિક છે કે ચોવિયારના ટાઈમ સુધી, સૂર્યાસ્તના ટાઈમ સુધી ઘરે પહોંચી શકતો નથી. બોલો, હવે આપણે એમ કહી શકીએ, હવે એ જયારે રસ્તામાં છે ત્યારે હું આમથી કાઢી લઉં, હું આમથી કાઢી લઉં, હું જલ્દી પહોંચું, ભોજનના ટાઈમે પહોંચી જઈશ, ભોજન ભોજન ભોજન, એના વિકલ્પમાં ભોજન ચાલે છે અને એ નથી પહોંચી શકતો અને ભોજન છૂટી જાય છે અને ઘરવાળા કહે છે આજે તો તમારો ઉપવાસ જ થઈ ગયો. મને એકો આને ઉપવાસ કહેવાય. ખરેખર આપણે જે વાત સમજી રહ્યા છે એની બહુ જ ગંભીરતા છે. ધર્મ એટલે ખરેખર પરિણામમાં પ્રગટ થતી વિશુદ્ધતાનું નામ છે. बाह्य क्रिया मन वचन कायनी क्रिया जड़नी क्रिया ने मंद कषाय शुभ भाव नो नामपन खरेखर धर्म नथी। धर्म तो आत्माना आश्रय थी खरो उपवास आत्माना समीप मां वसे ने आत्माना आश्रय थी प्रगट थती जे विकरागता छे एनु नाम धर्म छे एनु नाम निश्चय उपवास छे। चलो तो आ रीते आ तो एक तमने उदाहरण ना माध्यम थी समझायुं के भोजन क्यारेक छूटी जाए क्यारेक न लेवाय एना विकल्प चालता होय अरे उपवास करीने पण एना विकल्प चालता होय तो खरेखर ए उपवास छे नहीं। एटली बधी मार्मिक चर्चा जीनागरमां आचार्य देवे लखी छे जे परिणामों थी संबंधित छे कारण के परिणाम थी बंध अने परिणाम थी मोक्ष परिणाम थी कर्म नो बंध थाय छे। तारा जेवा अंतर मां परिणाम चाले छे तारो अभिप्राय तारी सोच तारी दृष्टि जेवी अंदर मां छे ए प्रमाणे नवीन कर्म नो बंध थाय छे। बराबर तो अंशन अवमोदर्य वृत्ति परिसंख्यान रस परित्याग अने विविक्त शय्याशन एना पछी आपणे काय क्लेश नी वात करी हती। काय क्लेश एटले काया ने क्लेशित करवू काया ने क्षीण करवू એનું નામ કાય ક્લેશ નથી। કાય ક્લેશ નો અર્થ છે કાયાનું કોઈ પણ પ્રકારનું પરિણમન હોય એ સમયે પરિણામમાં ક્લેશ ન થવો જોઈએ। બધો સંબંધ પરિણામથી છે તો પરિણામમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ ન થાય પરિણામમાં કોઈ પણ પ્રકારની આકુળતા ન થાય પરિણામ વિચલિત ન થાય એનું નામ કાય ક્લેશ નામનો તપ છે। પોતાના સ્વરૂપમાં ઉપયોગ વયો જાય શરીરથી ભિન્ન હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું એવો અંદરમાં અનુભવ થાય એવી દ્રઢતામાં જીવ રહે કાયાના પ્રણમનમાં જોડાય નહીં અસ્થિરતાવશ પણ જોડાય નહીં અને કાયાનું પ્રણમન જ્ઞાનમાં જણાય તો માત્ર જ્ઞાતા ભાવથી એને જાણે પરંતુ એમાં ફેરફારનો કોઈ વિકલ્પ ન હોય એનું નામ કાય ક્લેશ નામનો તપ। મેં ગઈકાલે શરૂઆતમાં તપની બહુ જ મહત્વપૂર્ણ વાતો કહી હતી અડધો કલાક જેવી ચર્ચા આપણે તપના અંતરંગ સ્વરૂપને નિશ્ચય સ્વરૂપને સમજવામાં આપણે અડધો કલાક ગઈકાલે ગાળ્યો હતો। તમને બધાને એકદમ સ્પષ્ટતાથી વાત ખ્યાલમાં આવી હશે કે આ તપ જે છે એ ખરેખર સાક્ષાત નિર્જરાનું કારણ છે। તપ ખરેખર વજ્રની ઉપમા આપી છે કે વજ્ર સમાન છે વજ્ર સમાન છે કર્મરૂપી પર્વતોને ભેદવા માટે કર્મરૂપી પર્વતોના ભૂકા બોલાવવા માટે તપ વજ્ર સમાન છે એને વજ્રની ઉપમા આપી છે। વજ્ર એક પ્રકારનો હથિયાર છે તો એ વજ્રની ઉપમા આપીને તપ માટે ખરેખર દેવગતિના જીવો તરસે છે। ખરું તપ અંદરમાં પ્રગટ થાય સ્વરૂપમાં પ્રતપન થાય સ્વરૂપમાં વધારે ને વધારે વિશુદ્ધતા પૂર્વક વિતરાગ ભાવની વૃદ્ધિ થાય લીનતા થાય પ્રગાઢતા વધે સ્વરૂપમાં એવો અભેદ થઈ જાય કે શ્રેણી માંડીને જીવ અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીને સિદ્ધ દશા પ્રગટ કરી શકે એવી સામર્થ તપમાં છે। પ્રતપન પોતાના સ્વરૂપમાં તપવું જેવી રીતના સોનું હોય એને ખાણમાંથી તમે કાઢીને લાવો તો એને પછી તપાવે છે એને 16 વડું શુદ્ધ કરવા માટે એને તપાવવામાં આવે છે। સોનું તપતા તપતા સોનામાં જે એની સાથેની જે અશુદ્ધતા છે સોનામાં નહીં એની સાથે રહેલી જે અશુદ્ધતા છે સોનાની સાથે રહેલી જે અશુદ્ધતા છે જે કાદવ છે કીચડ છે જે મેલ છે જે કચરો છે સમજાય છે ખાણમાં જે સોનાની સાથે અશુદ્ધતા આવે છે એને અગ્નિથી તપાવવાથી અગ્નિમાં તપાવવાથી એ સોનું શુદ્ધ થાય છે એને એને નિખાર પ્રાપ્ત થાય છે સમજાય છે સોનું શુદ્ધ થતું જાય છે અને એ શુદ્ધ થતા થતા એક સમય એવો આવે છે કે સંપૂર્ણ અશુદ્ધતા નીકળી જાય છે અને સોનું 16 વડું શુદ્ધ થઈ જાય છે। તો આ પ્રમાણે અહીંયા કહે છે કે આત્માની જે પર્યાયમાં અનાધિકારથી જે અશુદ્ધતા ચાલતી હતી અસ્થિરતાવશ અશુદ્ધતા વિપરીતતાની અશુદ્ધતા યોગ સંબંધી અશુદ્ધતા જ્ઞાન સંબંધી અશુદ્ધતા અજ્ઞાન અસંયમ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ જેટલી પણ અશુદ્ધતા અંદરમાં ચાલતી હતી એ અશુદ્ધતાને દૂર કરવા માટે સ્વરૂપલીનતા સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક સ્વરૂપલીનતા શ્રદ્ધાપૂર્વક ની જે લીનતા ચતુર્ગુણ સ્થાન થી પ્રારંભ થાય છે અને ચતુર્ગુણ સ્થાન થી અશુદ્ધતા નો અભાવ થવા માંડે. પહેલા મિથ્યાત્વ જાય છે, પછી મિથ્યાત્વ રૂપી અશુદ્ધતા, પછી અવિરતિ રૂપી અશુદ્ધતા, પ્રમાદ, કશાય, યોગ, રાગ, દ્વેષ, બુદ્ધિપૂર્વક નો રાગ, અબુદ્ધિપૂર્વક નો રાગ, સમસ્ત વિકલ્પ, સમસ્ત વિભાવ, સમસ્ત ચારિત્રની અશુદ્ધતા, શ્રદ્ધાની અશુદ્ધતા, ક્રમે ક્રમે એ આત્મા શુદ્ધ થતો જાય છે. દ્રવ્ય સ્વભાવથી તો આત્મા શુદ્ધ છે, પર્યાયમાં જે અશુદ્ધતા છે, મલિનતા છે, વિભાવ છે, વિપરીતતા છે, અજ્ઞાન છે, વિકલ્પોની જે શૃંખલા અંદરમાં ચાલે છે, આકુળતા છે, ભય છે, સાત પ્રકારના ભય, એના ઉપર ગુરુદેશના પ્રવચન ચાલે છે. સાત પ્રકારના ભયથી રહિત જ્ઞાની ધર્માત્મા છે, નિર્ભય તત્વની અનુભૂતિ કરીને ઉભા થયા છે. સ્વરૂપમાં પ્રતપન એનું નામ તપ છે. બહુ સુંદર ચર્ચા છે. આખો માર્ગ આપણી સામે છે, આખું સ્વરૂપ આપણી સામે છે. સ્વતંત્રતાની ઘોષણા કરી છે. એક એક અણુ અણુ, કણ કણ અને જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જિનાગમ છે, જૈન આગમ છે, જૈન શાસ્ત્ર છે, જૈન ગુરુ અને જિનવર ભગવાન, ભગવંત, કેવળ જ્ઞાન. હર સમયની પર્યાય સ્વતંત્ર છે. હરેક દ્રવ્યનું પ્રણમન સત છે. એવા ત્રિકાળ સતની, ક્ષણિક સતની ચર્ચા આચાર્ય દેવે કરીને આપણને નિર્ભાર કર્યા છે. ઘણા પ્રશ્ન પૂછતા હોય કે અમે સાધનામાં આગળ વધ્યા, અમારો સ્વાધ્યાય આગળ વધ્યો કે નહીં, એનું માપદંડ કેવી રીતના કરવું? કોઈ ખ્યાલમાં આવે છે? અમે મોક્ષ માર્ગમાં આગળ વધ્યા કે નહીં એનું માપદંડ કેવી રીતના કરવું? અમે નિર્ણયમાં આગળ વધ્યા કે નહીં એનું માપદંડ કેવી રીતના કરવું? અમને કેવી રીતના ખબર પડે કે અમે રાઈટ ટ્રેક ઉપર છે, અમે સાચા રસ્તા ઉપર છે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? અમને સ્વાધ્યાયનું ફળ પ્રાપ્ત થશે એની ખબર અમને કેવી રીતના પડે? હું એક જ પોઈન્ટ તમને કહેવા માંગુ છું, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવા માંગુ છું. જેટલી સ્વાધ્યાય કર્યા પછી, સ્વરૂપ સમજ્યા પછી, આ 10 ધર્મનું સ્વરૂપ હોય, કોઈ પણ વિષય હોય, દ્રવ્ય ગુણ પર્યાય હોય, ગુણસ્થાન હોય, પ્રમાણનો દ્રવ્ય, દ્રષ્ટિનો વિષય, ક્રમબદ્ધ પર્યાય હોય, સાત તત્વનું સ્વરૂપ, કોઈ પણ જિનાગમ નો વિષય ભણ્યા બાદ તમારે ટેસ્ટિંગ કેવી રીતના કરવાનું કે અમે આગળ વધ્યા કે નહીં? એ ટેસ્ટિંગ છે, એકમાત્ર ઉપાય છે કે તું અંદરમાં આ વાતો સાંભળીને, એના ઉપર વિશ્વાસ લાવીને તું કેટલો નિર્ભાર થયો, તારા અંદરમાં નિર્ભારતા કેટલી આવી. અંદરમાં નિર્ભારતા આવી જોઈએ, અનાકૂળતા આવી જોઈએ. પોઈન્ટ સમજાય છે? એક સહજ શાંતિ અને સમતા વર્તવી જોઈએ. આ હું સમ્યક દર્શન પહેલાની વાત કરું છું, તત્વ અભ્યાસનું ફળ બતાવું છું જે અનુભૂતિ તરફ લઈ જાય છે. કારણ કે જે પણ જીવ પ્રણામ કરે છે એનું ફળ એને મળે છે, સ્વાધ્યાય કરે છે એનું ફળ એને મળવું જોઈએ. તો એને સાચા અર્થમાં સ્વાધ્યાય કર્યો, તો એને સાચા અર્થમાં 10 ધર્મનું સ્વરૂપ સમજ્યું, આ પર્વ ઉજવ્યો. અંદરથી નિર્ભારતા આવી જોઈએ, અકર્તૃત્વનું જોર આવવું જોઈએ, આ વિકલ્પાત્મક નિર્ણય દ્રઢ થવો જોઈએ એની વાત કરું છું. આ બધા માટે વાત છે, આ યંગસ્ટર્સ માટે વાત છે, આ વૃદ્ધ લોકો માટે વાત છે, આ કોઈ પણ પેઢીના લોકો હોય જે ગુરુદેશીના તત્વથી હમણાં જોડાયા હોય, વર્ષોથી જોડાયા હોય, અંદરમાં તારા અભિપ્રાયમાં ફરક ન પડ્યો, નિર્ભારતા ન આવી, તો તે તત્વ સમજ્યું નથી. એક અલગ પ્રકારની શાંતિ અને સમાધાન તત્વના સ્વરૂપને સમજવાથી પ્રાપ્ત થાય છે, વસ્તુના સ્વરૂપને સમજવાથી પ્રાપ્ત થાય છે. હું ખરેખર કોઈ પરદ્રવ્યનો કોઈ પણ પ્રકારે કરતા નથી, પરદ્રવ્ય મારો કરતા નથી. પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના સતમાં રહીને પરિણમે છે, પ્રત્યેક દ્રવ્ય પોતાનું કાર્ય કરવામાં સક્ષમ છે. જ્યારે એવો અંદરમાં અભિપ્રાય અને નિર્ણય થઈ જશે, ત્યારે આખા જગતનું પ્રણમન, સંયોગોનું પ્રણમન, શરીરનું પ્રણમન, ઉદયોનું પ્રણમન, કર્મનું પ્રણમન, નોકર્મનું પ્રણમન, ભાવ કર્મનું પ્રણમન, બધું પ્રણમન આપણને જ્ઞાનમાં જણાશે. પરંતુ આપણને અંદરમાં એક અલૌકિક નિર્ભારતા વર્તશે. એ નિર્ભારતા આવે તો સમજો કે સાચા માર્ગ પર છો. સમજીને પણ આકુરતા બની રહે, કર્તૃત્વ બન્યું રહે, શરીરમાં ઉગ્રતા બની રહે, આસક્તિ શરીર સંસાર ભોગો પ્રત્યે ન છૂટે, તો સમજવું કે અજિન તત્વ અભ્યાસ જે રીતે થવો જોઈએ એ રીતે નથી થયો, એને કરવો પડશે. બરાબર છે? તો આપણે થોડીક આ માર્મિક ચર્ચા હતી એટલે કહી પ્રાયશ્ચિતની ચર્ચા આપણે કરીએ. બરાબર છે? નિર્ભારતાનો મિનિંગ શું છે? નિર્ભારતા એટલે નિશ્ચિંતતા, નિશ્ચિંતતા, ક્રમબદ્ધ પર્યાય, સ્વતંત્રતાનું જ્ઞાન કરીને નિશ્ચિંત થઈ જાય, હળવો થઈ જાય. જે કરું 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 નો ભાવ અંદરમાં આવ્યા કરે છે, જે એકત્વ મમત્વનો ભાવ આવે છે, છૂટી જાય. છ દ્રવ્યની સ્વતંત્રતા સમજ. જેવી રીતના દૂધમાં સાકર નાખી તો હવે દૂધ ગળ્યું થશે કે નહીં? કેટલી કેટલો ભાર રહેશે બોલો? નિર્ભારતા કેટલો ભાર રહેશે? નિર્ભારતા આવી જાય છે ને કે દૂધમાં સાકર નાખી એટલે દૂધ ગળ્યું થવાનું છે, નિર્ભાર થઈ ગયો ને. કારણ નાખ્યું પછી કાર્યની પ્રાપ્તિ થશે કે નહીં? સિમ્પલ. કારણ નાખ્યા પછી, કારણનું સેવન કર્યા પછી કાર્યની પ્રાપ્તિ થયા વગર નહીં રહે. એવી રીતના સ્વાધ્યાયને સાચા અર્થમાં પોતાના જીવનમાં ઉતાર્યું તો એની પ્રણતિ નિર્ભાર. નિર્ભાર એટલે કોઈ પણ ભાર નહીં, જે થઈ રહ્યું છે થવા યોગ્ય છે. ઇટ વોઝ મેન્ટ ટુ હેપન, સો ઇટ હેપન. નો બડી કેન ચેન્જ. જીનેન્દ્ર અવમેન્દ્ર તીર્થંકર પણ એકે દ્રવ્યની, એકે ગુણની, એકે સમયની જે પર્યાય છે, જે ક્ષણિક સત છે, એક સમયનું સત છે, જેના કાળે ઉત્પન્ન થાય છે, એ પર્યાયથી એ દ્રવ્ય શોભાયમાન છે. એ સમય, એ દ્રવ્યનું એ વર્તમાન પ્રણમન છે, એ વર્તમાન અવસ્થા છે. એ અવસ્થા રૂપે દ્રવ્ય પ્રણમન કર્યા વગર રહેશે નહીં. કેમ? કારણ કે અવસ્થા રૂપે દ્રવ્યનું પ્રણમન કરવું નિશ્ચિત હતું. અનાદિ અનંત એક એક અવસ્થા ખચિત છે. ત્રિકાળ સત છે તો ક્ષણિક સત પણ છે. ત્રિકાળ સતનું અસ્તિત્વ ત્રિકાળ છે તો ક્ષણિક સતનું અસ્તિત્વ પણ એક સમય માટેનું છે. આનું નામ, આ જ્ઞાન કરવું, એનું નામ નિર્ભરતા. વસ્તુમાં કોઈ ફેરફાર નહીં કરવો. વસ્તુના પ્રણમનને યથાર્થ જાણીને જ્ઞાન નિર્ભાર થાય. નિર્ભાર કોણ થાય છે? જ્ઞાન નિર્ભાર થાય. જ્ઞાનમાં નિર્ભારતા આવી જાય છે. આનું નામ ધર્મ છે, આનું નામ સાચું તપ છે, આનું નામ ત્યાગ છે, આનું નામ શૌચ છે, આનું નામ પવિત્રતા છે, આનું નામ ક્ષમા માર્દવ આર્જવ સત્ય છે. આ પ્રણતિનું નામ જ ધર્મ છે. આ નિર્ભાર નિશંક થયેલી પ્રણતિનું નામ ધર્મ છે. નિર્ભારતા સમજાય છે? એકદમ ભાર વગર થઈ જાય, રહિત ભાર, રહિત થઈ જાય, અકર્તા થઈ જાય, કોઈ કર્તૃત્વ ન સતાવે. જે થવાનું હતું હોતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યાં કામ. આ થવાનું જ હતું, આમાં મારું કાંઈ ચાલે એમ નથી. આ પરદ્રવ્ય છે. પહેલા તો ભેદ વિજ્ઞાનના આધારે નિર્ભારતા આવશે, સ્વાધ્યાયના આધારે નિર્ભારતા આવશે, તત્વ નિર્ણયના આધારે નિર્ભારતા આવશે. સ્વપર વચ્ચે ભેદ વિજ્ઞાન કર્યા સિવાય નિર્ભારતા નહીં આવે. પરને પોતાનું જાણે છે, પરને પોતાનું માને છે. આ પુત્ર મારો, આ પુત્રી મારી, આ શરીર મારું, આ ઘર મારું, આ વ્યાપાર મારો. કર્તૃત્વ બુદ્ધિમાં અનંત ભાર છે અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ અને અકર્તા સ્વભાવનું જોર લેતા નિર્ભાર થાય. આખો ધર્મ કરતા અકર્તા સ્વભાવ ઉપર ટકેલો છે અને એ નિર્ણય કરવો એ તારા હાથમાં છે. હું કોઈનું કાંઈ કરી શકવામાં સમર્થ નથી, નિર્ણય કરવો તારા હાથમાં છે. સંયોગનો વિયોગ જે સમય થવાનો છે એ થવાનો છે, એવો નિર્ણય કરવો એ તારા હાથમાં છે. સંયોગના વિયોગને રોકવું એ તારા હાથમાં નથી. શરીરમાં આવતા રોગને રોકવું એ તારા હાથમાં નથી. આ નિર્ભારતા છે. જ્ઞાન નિર્ભાર થઈ જાય, રિલેક્સ, સ્ટ્રેસ ફ્રી થઈ જાય, ટેન્શન ફ્રી થઈ જાય, ડિપ્રેશન ફ્રી થઈ જાય, કર્તૃત્વ ફ્રી થઈ જાય. બધા દ્રવ્ય પોતપોતામાં પ્રણમતા દેખાય. શરીર શરીરમાં પ્રણમે છે, એનું એનું એનો સમય આવશે તો છૂટી જશે. એની પર્યાય બદલાવાની હશે તો એનો વિયોગ થઈ જશે. હમણાં પણ શરીર રૂપે એની પર્યાય બદલાવાની હશે તો બદલાવાની જ છે. જે પર્યાય થવાની છે થવાની જ છે. પોઈન્ટ ખ્યાલમાં છે? વૃદ્ધ અવસ્થા આવવાની જ છે. રોગથી ભરેલું શરીર, એમાંથી રોગ નીકળવાના છે. ઇન્દ્રિય જીર્ણ શીર્ણ થવાની જ છે. શરીરનો વિયોગ થવાનો જ છે. ઘર કુટુંબ પરિવારનો વિયોગ થવાનો જ છે. This is the fact of life. આ સત્ય સિદ્ધાંત છે. આ સત્ય સિદ્ધાંતને જાણીને નિર્ભાર થઈ જાય.
નિર્વાણ રિલેક્સ જ્ઞાન જ્ઞાનમાં અકુડતા ન રહે, જ્ઞાનમાં કર્તૃત્વનો ભાર ને અકુડતા નો ભાર ન રહે એનું નામ નિર્ભારતા છે. પ્રશ્ન પૂછતા રહેજો, મને અહીંયા તમારા પ્રશ્ન સામે આવે છે, કઈ પણ એવું હોય તો તમે પૂછજો. પ્રાયશ્ચિત ની આપણે ચર્ચા પ્રારંભ કરીએ. કાય ક્લેશ ની આપણે હમણાં ચર્ચા કરી હતી, કાય ક્લેશ ની ચર્ચા કે કાયાના પ્રણમનને સંયોગના પ્રણમનને જોઈને મુનિરાજની પ્રણતિ ક્લેશિત નથી થતી, કલુષિત નથી થતી. જ્ઞાનીઓની પ્રણતિ કલુષિત નથી થતી એનું નામ કાય ક્લેશ છે, બરાબર છે. અને આપણી પ્રણતિ કાયાને જોઈને શરીરમાં એટલું બધું એકત્વ છે, તમે એને ટેસ્ટ કરજો તમારા પ્રણામને. બધાએ પોતપોતાના પ્રણામને કટોલવાના છે. આ છૂટી જવા જેવી વસ્તુ છે. અરે આ તો પરદ્રવ્ય છે, આની સત્તા જ ભિન્ન છે. આ એના સત્માં એ પ્રણમે છે, હું મારા સત્માં પ્રણમે છું. જાતિ ભેદ છે, બે દ્રવ્યની જાતિ જ ભિન્ન છે. પોઈન્ટ સમજાય છે? બે દ્રવ્ય સ્વતંત્ર છે, લોકના બે દ્રવ્ય છે, તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાયમ ન કરી શકે. આ સિદ્ધાંતનું જ્ઞાન થવું, એનું શ્રદ્ધાંત થવું, એના ઉપર અમલ કરવું, એને પ્રણમનમાં મૂકવું, એનો વિશ્વાસ લાવો, એમાં દ્રઢતા લાવી, હોતા સ્વયં જગત પ્રણામનો વિશ્વાસ લાવો. જો હોતા હૈ સો હોને દો, હોની કો સ્વીકાર કરો. કર્તૃત્વ કા ભાવ ન લાવો, નિજ હિત કા પુરુષાર્થ કરો. જો હોતા હૈ વો હોને દો, હોને યોગ્ય હોતા હૈ, હોને વાલા હૈ ઇસલિયે હોતા હૈ, ક્રમબદ્ધ હૈ ઇસલિયે હોતા હૈ. ઇસી કા નામ, ઇસ સત્ય કો જાનને કા નામ હી તપ હૈ. અને 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 પોતાના સ્વરૂપમાં લીન થઈ જવું એનું નામ તપ છે. આવું જાણીને ક્યાં જશે? નિર્ભર થઈ ગયો ઉપયોગ, કઈ કર્તૃત્વ ભાસ્યું નહીં. ક્રમબદ્ધ નો નિર્ણય થતા ઉપયોગ અકર્તા સ્વભાવમાં અગર નથી જતો તો તને ક્રમબદ્ધ નો નિર્ણય નથી થયો. અને ક્રમબદ્ધ નો નિર્ણય થાય અને ઉપયોગ સ્વભાવમાં ન જાય એવું બને નહીં. સ્વભાવમાં ઉપયોગ થઈ ગયો એટલે એને ક્રમબદ્ધ નો નિર્ણય થયો એમ કહેવાશે. તો જ સ્વભાવમાં ઉપયોગ જાય, જયારે એને સ્વતંત્રતા ભિન્નતા ક્રમબદ્ધતા નો નિર્ણય થયો છે. પકડજો પોઈન્ટ, કેટલો સળસડાટ મુનિરાજ નો ઉપયોગ પોતાના આત્મામાં ચાલ્યો જાય, વારંવાર ચાલ્યો જાય છે. આત્મામાં રહે છે, આત્મામાં લીન રહે છે, આત્મામાં પ્રતપન કરે છે, આત્મામાં ચર્યા કરે છે, આત્મામાં રમણતા કરે છે, આત્માનો અનુભવ કરે છે, આત્મામાં સ્થિર રહે છે. ઉપયોગ આત્મામાંથી બહાર નથી આવતો, કારણ કે ક્યાંય પરમાં પોતાપણું ભાસતું નથી, સર્વસ્વ પોતું પોતાનું પોતામાં ભાસે છે. એટલે મારે ઉપયોગ અંદરમાં ખચિત થઈ ગયો છે. આપણો ઉપયોગ આ પર વસ્તુઓમાં કેમ આપણો ઉપયોગ લાગી રહે છે? કારણ કે ત્યાં એકત્વ અને પોતાપણું અને કર્તૃત્વ ભાસે છે, એટલે ઉપયોગ ત્યાંથી હટતો નથી અને આત્મામાં જતો નથી. અહીંયા ઉપયોગ આત્મામાંથી બહાર આવતો નથી ને પરમાં લાગતો નથી. અજ્ઞાનીનો ઉપયોગ પરમાં લાગ્યો છે અને આત્મામાં જતો નથી. પોઈન્ટ સમજાય છે? આખા ઉપયોગ અને રૂચિના પરિવર્તનનું નામ જ ધર્મ છે. પ્રાયશ્ચિતની આપણે વાત કરીએ તો પ્રાયશ્ચિત નામનો જે ધર્મ છે એ અંતરંગ ધર્મ છે, અંતરંગ તપ છે, અંતરંગ તપ છે. એની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. નિયમ સારજીમાં તો આચાર્ય દેવ પ્રાયશ્ચિત અધિકાર લખે છે. નિયમ સારજી ગ્રંથ અદભુત ગ્રંથ છે. આચાર્ય દેવે પોતાની મસ્તીમાં અને પોતાની માટે નિયમ સારજી ગ્રંથની રચના કરી છે. પોઈન્ટ સમજાય છે? તો એની રચના કરતા આચાર્ય દેવ એમાં એક પ્રાયશ્ચિત અધિકાર લખે છે. શિષ્યને પ્રશ્ન થાય છે કે હે ગુરુ, હે આચાર્ય દેવ, આપે શેનું પ્રાયશ્ચિત લેવાનું હોય? તો આચાર્ય દેવ લખે છે એમાં, સમય સારજીમાં પણ કુનકુન આચાર્ય દેવ લખે છે કે અમારી પ્રણતિ અમારા આત્મામાંથી જે બહાર આવે છે અને જે આ શાસ્ત્ર લખવાનો ભાવ આવે છે, જે ઉપદેશ આપવાનો ભાવ આવે છે, જે શિષ્યોને સંબોધન કરવાનો જે ભાવ આવે છે, જે શિક્ષા દીક્ષા આપવાનો ભાવ આવે છે, એ જ ખરેખર અમારો અપરાધ છે. એ અમારી અપરાધી વૃત્તિ છે જેના કારણે અમારા સ્વભાવમાંથી અમારો ઉપયોગ ચલિત થઈ જાય છે અને એનું અમે પ્રાયશ્ચિત લઈએ છીએ. બોલો, વિચાર કરો, એ શુભ ઉપયોગનું પ્રાયશ્ચિત લઈએ છીએ, એ શુદ્ધ ઉપયોગમાંથી, શુદ્ધ ભાવમાંથી, શુદ્ધ સ્વભાવમાંથી ઉપયોગ ખલિત થયો, ઉપયોગ ખસ્યો, ઉપયોગ આત્મામાંથી બહાર આવ્યો એનું પ્રાયશ્ચિત લઈએ છે. બોલો. અને આપણા અંદરમાં તો સવારથી રાત કેટલા રાગ દ્વેષના અપરાધ ચાલે છે, કેટલા પરિણામનું પ્રાયશ્ચિત લઈએ છે, કયા પાપનું પ્રાયશ્ચિત લઈએ છે, ખેદ કયા પાપનો થાય છે, કેટલા ઉલટા સુલટા વિકલ્પો આવે છે, અભિપ્રાય મિથ્યા છે, જ્ઞાન મિથ્યા છે, પરિણામમાં વિપરીતતા ચાલે છે, પરિણામમાં વિકલ્પો ચાલે છે. અરે ધિક્કાર છે તારા વિકલ્પોને કે જે પરદ્રવ્યમાં કંઈ કરી શકતું નથી અને તારા આત્માનું અહિત કર્યા વગર રહેતા નથી. કેટલી વાત સરસ કે છે, લે જાને કી યહાં સે વ્યવસ્થા નહીં હૈ, ભોગને કી સામર્થ નહીં હૈ, ઓર ફિર ભી આસક્તિ કમ હોતી નહીં હૈ. અહીંયાથી કોઈ પણ સહયોગ આદિને લઈ જવાની વ્યવસ્થા નથી, ભોગવી શકવાની સામર્થ નથી. પોઈન્ટ પકડો છો, એક એક પોઈન્ટ. આ મિથ્યાત્વ અંદરમાં જીવને દુઃખી કરે છે. આ મિથ્યાત્વ રૂપી શલ્ય જે છે, વિપરીતતા છે, હું ભોગવી શકું છું, હું ખાઈ શકું છું, હું પહેરી શકું છું, હું ઓઢી શકું છું, હું વાપરી શકું છું, હું બનાવી શકું છું, હું ચલાવી શકું છું, હું બાળકોને મોટા કરી શકું છું, હું સંસ્થા ચલાવી શકું છું, વ્યાપાર ચલાવી શકું છું. ગુરુદેવજી કહે છે તું શું કરી શકે છે, પરદ્રવ્યમાં તું કાંઈ નથી કરી શકતો અને પરદ્રવ્યનું કોઈ પણ પ્રણમન તારા હાથમાં નથી એવો નિર્ણય કરવો એ જ ખરેખર પ્રાયશ્ચિત છે. પોતાના પરિણામનો અંદરમાં ખ્યાલ આવો, દોષનો ખ્યાલ આવો અને એ દોષ જેના પ્રત્યે થયો છે. ગઈકાલે આપણે વાત કહી હતી કે કોઈ વ્યક્તિ સાથે મન દુઃખ થયું હોય અને તમે પ્રાયશ્ચિત કરો, મંદિરમાં બે માળા ગણી લો, તમે ભગવાનની સામે તમે સોરી કરી દો, એમ નહીં ચાલે. જેના પ્રત્યે ભૂલ થઈ છે, જેના પ્રત્યે અપરાધ થયો છે, એના પ્રત્યે જ આપણે સોરીનો ભાવ આવવો જોઈએ. આ તો એક વ્યવહાર છે, અંદરમાં પોતાના આત્મામાં લીન થવું એ જ ખરેખર સાચી પ્રાયશ્ચિત છે. બરાબર છે. હવે વિનયની વાત આપણે ગઈકાલે ચાલુ કરી હતી. વિનયની ચર્ચા જિનાગમમાં ત્રણ પ્રકારથી આવે છે. વિનયની ચર્ચા ત્રણ. એક વિનય નામનું મહાપાપ છે, એક વિનય નામનો ઉત્કૃષ્ટ પુણ્યનો ભાવ છે અને એક વિનય નામનો ધર્મ છે. આ થોડું છેલ્લે મેં તમને વાત કહી હતી એની ચર્ચા કરીએ. વિનય નામનો મહાપાપ, વિનય મિથ્યાત્વ. વિનય મિથ્યાત્વ, ગુરુદેવ શ્રી કહે છે, આચાર્ય દેવ કહે છે, તારું માથું સડેલું નારિયેળ છે કે જ્યાં પણ તને એવું લાગે તું ઝૂકી જાય, ક્યાંય પણ નમી જાય, ક્યાંય પણ ઝૂકી જાય, નિર્ણય કરવો પડશે સાચા દેવ શાસ્ત્ર ગુરુનો. આ વિષય એટલો બધો વિસ્તાર વાળો છે કે એટલો બધો વિસ્તાર તો હું નહીં કરું, શોર્ટમાં આપણે આગળ વધીએ છે. તો વિનય નામનું મિથ્યાત્વ છે એ કોને, એનું સ્વરૂપ શું છે? તો કે સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છોડીને ક્યાંય પણ મસ્તક નમે, ક્યાંય પણ અવભાવ આવે, શ્રદ્ધાનો ભાવ આવે, મારું ભલું થઈ જશે અહીંયા જવાથી, આમ કરવાથી, આમ કરવાથી, એ મિથ્યા માન્યતા ગ્રહિત મિથ્યાત્વ એ ખરેખર વિનય મિથ્યાત્વ છે. વિનય નામનું ઉત્કૃષ્ટ પુણ્ય, સમજાય છે? વિનય સંપન્ન ભાવના, સોળ કારણ ભાવનામાં જે સોળ કારણ ભાવના, જે પુણ્ય ભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. અને ગુરુદેવજી કહે છે એ તીર્થંકર પ્રકૃતિ જે ભાવથી બંધાય છે એ ભાવ પણ બંધનું કારણ છે. સમજાય છે? એટલે એને પુણ્ય ભાવ કીધો, કારણ કે પુણ્ય ભાવથી પણ કર્મો બંધાય છે. તો એવો પુણ્ય ભાવ છે કે જ્ઞાની જીવના જીવનમાં આવ્યા વગર રહેતો નથી, પરંતુ જ્ઞાનીને એના પ્રત્યે ઉપાદેયત્વ પણ નથી. તો વિનય સંપન્ન ભાવનામાં દેવશાસ્ત્ર ગુરુની સાચી વિનય. પુણ્ય ભાવ, તીર્થ ક્ષેત્રની વિનય, અતિશય ક્ષેત્રોની વિનય, પંચ પરમેશ્વરીઓની વિનય, સાક્ષાત ગુરુની વિનય, પ્રત્યક્ષ ગુરુની વિનય, આચાર્ય પરંપરાની વિનય, જીનવાણીની વિનય, આ વાતની વિનય, એનું બહુમાન આવું આ પુણ્ય ભાવ છે. સમજાય છે? અંદરથી મહિમા આવી આ પુણ્ય ભાવ છે, આ ઉત્કૃષ્ટ પુણ્ય ભાવ છે જે જ્ઞાનીના જીવનમાં આવે છે. આ એવો ભાવ છે, દર્શન વિશુદ્ધિ ભાવના, વિનય સંપન્ન ભાવના, એવી સોળ કારણ ભાવના છે જે ભાવના ભાવીને એમાં મુખ્યતા દર્શન વિશુદ્ધિ ભાવનાથી તીર્થંકર કર્મ બંધાય છે. પરંતુ આ વિનય સંપન્ન ભાવના પણ જ્ઞાનીના જીવનમાં સાચી જોવામાં આવે છે, કારણ કે જેને ધર્મ પ્રગટ થયો હોય એને સાચું પુણ્ય હોય. સમજાય છે? આપણે તો એનો અભ્યાસ કરીએ છીએ. સમજાય છે? આપણને પણ આપણી ભૂમિકામાં આપણને પણ આવો વિનયનો ભાવ આવવો જોઈએ. પરંતુ જ્યાં સુધી ધર્મ, ત્રીજો પોઈન્ટ, ધર્મ, વિનય ધર્મ પ્રગટ નહીં થાય ત્યાં સુધી વિનય પુણ્ય નહીં પ્રગટ થાય અને વિનય નામનો પાપ નહીં છૂટે. સાચું પુણ્ય, સાચો વિનય દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનો કોને પ્રગટ થાય છે? જે પ્રણતિ પોતાના સ્વરૂપમાં ઝૂકે છે, સ્વરૂપનો વિનય કરે છે, એ ખરેખર પ્રણતિ વિનય ધર્મમય છે. સમજાય છે? વિનય તપ છે. પ્રણતિ યા તો અશુભમાં ઝૂકે, પ્રણતિ યા તો દેહશાસ્ત્ર ગુરુની સામે ઝૂકે. ત્રણ સ્થાન છે ઝૂકવાના, ઝૂકવાના ત્રણ સ્થાન છે. યા તો દેહશાસ્ત્ર ગુરુની સામે ઝૂકે પ્રણતિ, યા તો અશુભ વિષયોની સામે ઝૂકે, ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા ધન દોલત નોકર ચાકર એની સામે પ્રણતિ ઝૂકે. સમજાય છે? યા તો એ પ્રણતિ પોતાના સ્વભાવની સામે ઝૂકે. સ્વભાવમાં ઝૂકેલી પ્રણતિનું નામ વિનય ધર્મ. દેવશાસ્ત્ર ગુરુની સામે ઝૂકતી પ્રણતિનું નામ વિનય પુણ્ય, વિનય સંપન્ન ભાવના. પોઈન્ટ સમજાય છે? અને આત્મામાં ઝૂકેલી પ્રણતિનું નામ શું છે? તો કે આત્મામાં ઝૂકેલી પ્રણતિનું નામ વિનય ધર્મ. ઠીક છે, ચાલો હવે આગળ આપણે વાત કરીએ. એના પછી વૈયાવૃત્તિ. વૈયાવૃત્તિનો એકદમ સરળ અર્થ છે સેવા. વૈયાવૃત્તિનો એકદમ સરળ અર્થ છે સેવા. અહીંયા સેવા એટલે ખાલી પગ દબાવવું, એનું નામ સેવા નથી. સેવાનો અર્થ અહીંયા છે, સાંભળજો ધ્યાનથી, સેવાનો અર્થ છે સ્વ અને પર. સ્વ અને પર એટલે પોતાને વૈયાવૃત્તિ. સેવા સેવા સેવા, સાચી સેવા કેવી રીતના થાય? સેવા સાચી સેવા કેવી રીતના થશે? તો કે પોતાને અને પરને, સાંભળજો, પોતાને અને પરને સાચા માર્ગમાં લગાડવું, સાચું સ્થિતિકરણ કરાવવું. કોઈ પણ ઉદયમાં અગર આપણે વિચલિત થઈ જઈએ છીએ, તો એ ઉદયમાં આપણે પોતાને યા તો કોઈ બીજાને આપણે સ્થિર કરીએ, એનું નામ ખરેખર વૈયાવૃત્તિ છે. જે રીતે મુનિરાજના જીવનમાં વૈયાવૃત્તિ તપ છે, તો મુનિરાજ જ્યારે કોઈ બીજા મુનિરાજને કોઈ પણ પ્રકારથી શિથિલ થતા જોવે, શારીરિક શિથિલતા આવી જાય, કોઈક વાર પરિણામોમાં શિથિલતા આવી જાય, તો એ પરિણામોમાં શિથિલતા આવી જાય ત્યારે મુનિરાજ બીજા મુનિરાજની વૈયાવૃત્તિ કરે. હવે વૈયાવૃત્તિ કેવી રીતના કરે? તો કે પગ દબાવીને કરી શકતા હોય તો એ રીતે કરવી પડે તો એ રીતે પણ કરે. અગર એ શારીરિક વૈયાવૃત્તિ કરીને પણ મુનિરાજના પરિણામ માર્ગમાં ધર્મમાં લાવતા હોય તો એ રીતે કરે. અને યા તો પછી ઉપદેશ આપીને, સંબોધન કરીને, તત્વની વાત સમજાવીને, ખ્યાલ આવે છે? તો એ રીતે અગર વૈયાવૃત્તિ થતી હોય તો એ રીતે કરે. એમ કેમ પ્રકારે વૈયાવૃત્તિનું નામ છે સેવા. અને એમ કેમ પ્રકારે પોતાને અને પરને આપણા ભૂમિકામાં અન્ય સાધર્મીઓને આપણને ક્યારેક પરિણામની શિથિલતા આવી જાય તો આ માર્ગમાં સ્થિર કરવું, એ જ સાચી સેવા અને એ જ ખરી વૈયાવૃત્તિ છે. એનું નામ જ સાચી વૈયાવૃત્તિ છે. તો એવી વૈયાવૃત્તિ મુનિરાજના જીવનમાં આવે છે. મુનિરાજના જીવનમાં એવી વૈયાવૃત્તિનો ભાવ હોય છે. તો એ પ્રમાણે આપણે વૈયાવૃત્તિની ચર્ચા જોઈ, બરાબર. એના પછી સ્વાધ્યાય. સ્વાધ્યાય એ શું છે? પરમ તપ છે. હવે ત્રણ બાકી છે, એને પૂરું કરીને પછી આપણે થોડીક ચર્ચા ત્યાગની કરીએ. તો સ્વાધ્યાય શું છે? તો કે સ્વાધ્યાય એ પરમ તપ છે. સ્વાધ્યાય એટલે ખરેખર પોતાના, સ્વાધ્યાય એટલે ખરેખર પોતાના આત્માન. અચ્છા, ઓકે. સ્વાધ્યાય એટલે ખરેખર પોતાના આત્મામાં પોતાના ઉપયોગને જોડવો, એ જ ખરો સ્વાધ્યાય. સ્વ અધ્યાય, સ્વનું અધ્યયન એટલે કે સ્વની મુખ્યતાથી આખા ઉપયોગને ગ્રંથોમાં લગાડવો. ઉપયોગને સ્વાધ્યાયમાં એટલે બહારમાં. વ્યવહાર સ્વાધ્યાય એટલે શું? તો કે ગ્રંથોનો સ્વાધ્યાય કરો. હવે તમે વાંચો છો, તમે આ દસ ધર્મનું સ્વરૂપ સમજો છો, તમે સમય સારજી વાંચો છો, સમજાય છે? હવે એની પાછળનો ઉદ્દેશ શું હોવો જોઈએ? પ્રથમાનિયોગની કથા વાંચો છો, અચ્છા કર્ણાનિયોગ વાંચો છો, દ્રવ્યાનિયોગ વાંચો છો, કોઈ પણ અનુયોગ વાંચો છો, એના પાંચ અંગ કીધા છે ને, વાચના, સ્વાધ્યાયના પાંચ અંગ કીધા છે, વાચના, પૂછના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. વાચના, પૂછના, આમનાય, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. વાચના તો વાંચન કરના, આ તો બહારની ક્રિયા થઈ. આ ઉપયોગ સ્વાધ્યાયમાં એટલે ગ્રંથને વાંચવામાં લાગ્યો. જે રીતના હું પ્રમત નથી, અપ્રમત નથી, એક જ્ઞાયક ભાવ છું, કે પછી શરીર સંયોગથી ભિન્ન હું આત્મતત્વ છું, હું અવિનાશી તત્વ છું, આ વાંચું. ગુરુદેવજીની વાણીમાં સાંભળ્યું એ પણ સ્વાધ્યાય છે. સાંભળવું, વાંચવું એ પણ સ્વાધ્યાય છે. આ વ્યવહાર સ્વાધ્યાય છે, આ દ્રવ્ય સ્વાધ્યાય છે. પરંતુ એ સ્વાધ્યાય થતા, હવે સાંભળજો, સ્વાધ્યાય થતા અંદરમાં એ વાત ઉતરવી, વિશ્વાસ આવો. જો ખરેખર આ જીવનમાં વિશ્વાસ વગર, ખરેખર આ જીવનમાં એક પ્રતીતિ, સમ્યક નિર્ણય, ભેદ વિજ્ઞાનની કળા શીખ્યા વગર જશું ને તો આ વિશ્વમાં ક્યાંય રખડવા ચાલ્યા જશું, ખરેખર કહું છું. એટલી બધી વાત છાલમાં આવતી હોય ને અને કહેવાનો એટલો બધો ભાવ થતો હોય કે ખાલી આપણે ગ્રંથો વાંચી જઈએ, ગ્રંથ પૂરો કરી લઈએ, ધારણા જ્ઞાન વધી જાય, ક્ષયોક્ષમ જ્ઞાન વધી જાય, એનું નામ સ્વાધ્યાય નથી. આ એક એક અંગ ઉપર, એક એક તબ ઉપર વિસ્તારથી ચર્ચા થઈ શકે. આપણે તો થોડી થોડી ચર્ચા કરીએ છીએ. તો વાંચવું, પૂછવું, વાંચ્યું હશે તો, વાંચીને કંઈક ન સમજાયું હોય તો પૂછવાનો ભાવ થશે. પૂછ્યા પછી જે જવાબ આવ્યો, જિજ્ઞાસા વશ પૂછવું, સમજાય છે? એવી શંકાથી નહીં કે જોઈએ એને શું આવડે છે, એને કેટલું આવડે છે, આનો આન્સર આ વિદ્વાન શું આપે છે, આનો આન્સર આ વિદ્વાન શું આપે છે, આનો આન્સર આ વિદ્વાન શું આપે છે. આ ખોટા અભિપ્રાયથી પૂછવું નહીં ક્યારે. આ શંકા અંદરમાં જિજ્ઞાસા થાય, આનો અર્થ શું છે પ્રભુ, આનો અર્થ શું છે, આનો ભાવ શું છે, આનું મીનિંગ શું છે, સમજાય છે? તો વાત જે રીતના હમણાં કેટલી જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછ્યો ને એકતાબેને, કેટલી જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછ્યો, નિર્ભરતા એટલે શું, પોઈન્ટ સમજાય છે? એટલે સમજવાની કોશિશ કરે છે જીવો, એની પ્રસન્નતા છે. અને જે સમજશું તો એના ઉપર જે જવાબ આવશે, જે આપણે વાંચ્યું હશે એના ઉપર ચિંતન ચાલશે, એનું નામ અનુપ્રેક્ષા છે. વાંચના, પૂછના, અનુપ્રેક્ષા. જે વાંચ્યું, બસ આજે વાંચી દીધું, સાંભળી દીધું, પતરી ગયું. અમે નિયમ લીધો તો અડધો કલાકનો દશલક્ષણ પર્વમાં વાંચવાનો, સ્વાધ્યાય કરવાનો, પતરી ગયું, એમ નહીં. વિચાર કરો, એમ કે સાંભળેલાનો વિચાર કરો, અંદરમાં ઉતરવું જોઈએ, વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા થવી જોઈએ, દ્રઢતા આવવી જોઈએ, નિશંકતા આવવી જોઈએ. મારી આખી કહેવાની વાત એક જ છે કે નિર્ભર થાઓ. સ્વરૂપના આશ્રય નિર્ભરતા આવશે, તત્વજ્ઞાનના આશ્રય નિર્ભરતા આવશે. નિર્ભરતા, નિર્ભરતા, નિર્ભરતા વગર જીવ નિશંક નહીં થાય. નિર્ભરતા વગર જીવને નિર્ભયતા નહીં આવે. નિર્ભરતા વગર જીવને ક્રમબદ્ધનો નિર્ણય નહીં આવે. અરે તું પહેલા છ દ્રવ્યની સ્વતંત્રતાને સમજ તો તને ક્રમબદ્ધનો નિર્ણય થશે. બે દ્રવ્યની સ્વતંત્રતા નથી સમજતો તો ક્રમબદ્ધનો નિર્ણય પણ કેવી રીતના થશે? સ્વપરનું જ્ઞાન, એના ઉપર વિચાર, પ્રયોજનભૂત સાત તત્વો ઉપર વિચાર. દુઃખદાયી તત્વ કયા છે, સુખદાયી તત્વ કયા છે, આજે હું શું કરી રહ્યો છું, મારા ભાવમાં શું ચાલી રહ્યું છે, મારી રૂચિ ક્યાં વળી, મારી રૂચિ ક્યાં જઈ રહી છે, મારી પ્રતીતિમાં શું પડ્યું છે, હું શું લઈને જઈશ, હું શું લઈને આવ્યો. તો ખૂબ વિચાર અંદરમાં ચાલવો જોઈએ. તોરમેજી સાહેબે પહેલા જ અધિકારમાં કેટલા પ્રશ્ન પૂછ્યા છે, કેટલા પ્રશ્ન ઉપર વિચાર કરવાનું કીધું છે. શ્રોતાઓએ કેટલા પ્રશ્ન ઉપર વિચાર કરવો જોઈએ, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, આ ચરિત્ર કેવી રીતના બની રહ્યું છે, આ પરિણામ થઈ રહ્યા છે, એનું ફળ શું મળશે, આ દુઃખ દૂર થવાનો ઉપાય છે કે નહીં, આ ગ્રંથોમાં એનો ઉપાય બતાવ્યો છે, મને આ ગ્રંથ મળ્યા, અવો ભાગ્ય મારા, સદભાગ્ય મારા, પુણ્યનો ઉદય મારો, મને આ જીનવાણી મળી, મને આ વાત મળી, મને આ ત્રિકાળ સતની વાત મળી, ક્ષણિક સતની વાત મળી, દ્રવ્ય ગુણ પર્યાયની વાત મળી, બે દ્રવ્યની સ્વતંત્રતાની વાત મળી. આજે આ સંસ્કાર અંદરમાં એટલા દ્રઢપણે આપણે અંદરમાં પોતાની પ્રણતિમાં રહેશું, હું ગેરંટી આપું છું તમને કે કોઈ પણ અનુકૂળતા પ્રતિકૂળતામાં તમે લેપાશો નહીં, ખેદાશો નહીં, જોડાશો નહીં, અને એના બલ પર પોતાને મહાન અને દીન નહીં માનો. લખી લેજો પોતાનો જ્ઞાયક અને ભેદ જ્ઞાનનો અભ્યાસ તમારા જ્ઞાનમાં ઉર્ધ્વ થયા વગર નહીં રે, નહીં રે, નહીં રે. You will be prepared for everything. Whatever is happening, whatever happened and whatever is going to happen, you are prepared for everything because you know the reality, you know the fact, you know krambat parya, you know swatantrata, you know cho dravyani bhinnata, you know sat tattvani swatantrata, you know who you are, you know who is sharir. Sharir nu swarup khabar chhe, ena upar chintan karo. જે આસક્તિ શરીર માટે ચાલી રહી છે, ખમા ખમા, વાહ વાહ, આ તે જિસકે શ્રંગારો મેં મેરા યહ મહેંગા જીવન ધુલ જાતા, તો એની જે આસક્તિ ચાલી રહી છે કેવી રીતના ઘટે, પોઈન્ટ પકડાય છે? તો એનો વિચાર કરવો, એનું નામ અનુપ્રેક્ષા છે. ઓલ ડીપ વિચાર કરવો, એટલા બધા વિચાર મગ્ન થઈ જવું, કર વિચાર તો પામ, એટલા બધા ડીપ વિચાર અંદરમાં તત્વના પોતાના સંબંધમાં ચાલે, એનું નામ આમનાય છે. એ વાતો એવી યાદ રહી જાય, એનું નામ ધારણા છે, કે વાત ભૂલાય નહીં. ઉદય પ્રસંગમાં એ વાત ભૂલાય નહીં, તત્વ જ્ઞાન ભૂલાય નહીં. ઉદય પ્રસંગમાં તત્વ જ્ઞાનના બળે આપણે નિશંક રૂપે ઉભા રહીએ, નિર્ભાર થઈને ઉભા રહીએ. આપણે ગુરુદેવ શ્રીના શિષ્ય છે, આપણે કુનકુન આચાર્ય દેવના ભક્ત છે, આપણને આખી આચાર્ય પરંપરા મળી છે, આપણા માથા ઉપર દેવશાસ્ત્ર ગુરુ છે, આપણી પરિણતિમાં ગુરુદેવ માતાજી છે, એમના સંસ્કાર છે, એમને શીખડાવેલી વાતો છે. આપણા જીવનમાં અગર સાચા અર્થમાં આપણે સમજ્યા છે તો એ ઉતર્યા વગર નહીં રે. એનું નામ સ્વાધ્યાય નામનો છે, વ્યુત્સર્ગ. જો હવે જે વિષય ચાલે છે એ વિષયનો આનંદ લો. ઘણા વિચારતા હશે આજે તો હવે ત્યાગની વાત કરશે કે નહીં, પણ જે વાત ચાલી રહી છે એને તો ધ્યાનથી સાંભળો, એનો આનંદ લો. સ્વાધ્યાય છે, તપની વાત કરો તો પણ આ જ વાત છે, ત્યાગની વાત કરો તો પણ આ જ વાત છે. ઉત્તમ ત્યાગમાં શું આવશે બોલો? ચલો 5 મિનિટ તમને ઉત્તમ ત્યાગની વાત કરું. ત્યાગ કોનો? ત્યાગ આ વસ્તુનો ત્યાગ, એ ત્યાગ છે. વિચાર કરો, એક શેઠજી આવે છે મુનિરાજના ચરણોમાં જંગલમાં ઉપદેશ સાંભળવા માટે. એ શેઠજી પોતાની સાથે ગાડી, બંગલો, નોકર ચાકર, પતિ, અરે પત્ની, બાળકો, ધન દોલત શું લાવ્યા છે બોલો? નથી લાવ્યા ને સહયોગ તો કઈ સાથે મુનિરાજની પાસે જયારે ધર્મ શ્રવણ કરવા આવે છે. પરંતુ એ બધી વસ્તુઓના ત્યાગી છે ને શેઠજી? જયારે મુનિરાજના ચરણોમાં બેઠા છે ત્યારે એ બધી વસ્તુઓના ત્યાગી છે કે નહીં? અરે શું ત્યાગી છે? એ બધી વસ્તુઓ તો વસ્તુઓમાં છે, પરંતુ એ વસ્તુઓનું શું છે? એકત્વ એમની સાથે છે, મમત્વ એમની સાથે છે કે નહીં? એમની પ્રણતિમાં બોલો, ત્યાગી સેના છે. ઓકે, તો હવે શેઠજીને તમે ત્યાગી ન માયના એ વાત તમે સ્વીકારી કે ના, ત્યાગી નથી. કેમ? કારણ કે ઓલો દીકરો મારો છે, ઓલું મહેલ મારું છે, ઓલું ઘર મારું છે, ઓલી પત્ની મારી છે, મારે અહીંયાથી ઘરે જવાનું છે, આ તો ઉપદેશ સાંભળવા આવ્યો છું. પણ સમજે ને, મંદિરમાં આવીએ તો બધું છોડીને આવીએ છીએ ને. અરે વસ્તુનો તો ગ્રહણ જ નથી કર્યું કે એનો ત્યાગ થાય. વસ્તુ તો વસ્તુમાં છે, આ મોબાઈલ મોબાઈલમાં છે, આ મોબાઈલ પ્રત્યેનો એકત્વ મમત્વ ભાવ મારા અંદરમાં છે, એ ભાવને આત્માએ ગ્રહણ કર્યો છે. બરાબર, હવે મારા એક્ઝામ્પલમાં આગળ વધું છું. તો શેઠજીએ કોઈ પણ વસ્તુ સાથે નથી તો પણ આપણે એમને ત્યાગી નહીં માનીએ, નહીં માનીએ ને, નહીં માનીએ. બરાબર છે. હવે ઉપદેશ સાંભળ્યો મુનિરાજનો, સાંભળજો ધ્યાનથી, મુનિરાજનો ઉપદેશ સાંભળ્યો. મુનિરાજનો ઉપદેશ સાંભળતા અંદરમાં અભિપ્રાય પરિવર્તન થયેલું. ત્યાં બેઠા બેઠા સાંભળજો, ત્યાં બેઠા બેઠા શેઠજીને સમ્યક દર્શન થયું. એવો ઉપદેશ ગ્રહણ કર્યો, એ વાત અંદરમાં બેસી ગઈ કે હું તો ચૈતન્ય મહાન પરમાત્મા તત્વ છું, હું કારણ પરમાત્મા છું. એ વાત અંદરમાં બેસી ગઈ, એકત્વ તૂટી ગયું. અને ઉપદેશ સાંભળ્યો અને ઉપદેશનો વિચાર કરતા રાગ પણ તૂટી ગયો. ઘરે ગયા નહીં બોલો. વસ્તુઓનો ત્યાગ તો શું, હવે એનું ગ્રહણ નહોતું કર્યું તો ત્યાગ શું? પરંતુ હવે એનો રાગ પણ છૂટી ગયો, એકત્વ પણ છૂટી ગયું. અને ત્યાં જ દીક્ષા લઈને મુનિરાજની બાજુમાં તપ કરવા બેસી ગયા. સાચા ત્યાગી થયા કે નહીં બોલો? હજી એમના નામે ઘર છે, બેંક બેલેન્સ એમના નામે છે, બધામાં એમનું નામ છે. અરે ભલે હોય, ભલે ઘર હોય, કુટુંબ હોય, પરિવાર હોય, બધું હોય, પરંતુ અહીંયા હવે વિકલ્પ તૂટ્યો, એકત્વ તૂટ્યું, રાગ તૂટ્યો અને મુનિરાજની સામે દીક્ષા લઈને બેસી ગયા. તો સાચા ત્યાગી થયા. ત્યાગ ક્યાં થાય છે બોલો? ઉત્તમ ત્યાગ ધર્મ છે ને આજે, ત્યાગ ધર્મની આરાધના કરવાનો દિવસ છે ને આજે. જે વસ્તુનું ગ્રહણ જ નથી કર્યું એનો ત્યાગ શું કરશે? મેં આ છોડ્યું, મેં આ છોડી દીધું, હવે મેં આ છોડી દીધું, મેં આ છોડી દીધું. અરે તે પર વસ્તુને ગ્રહણ જ નથી કર્યું. જે વસ્તુનું ગ્રહણ નથી એનો ત્યાગ શું હોય? અને જે વસ્તુ ખરેખર ત્યાગી નથી એનું ગ્રહણ શું હોય? બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહી દીધી ઉત્તમ ત્યાગ ધર્મમાં. વિચારજો તમે, જે વસ્તુનું ગ્રહણ નથી એનો ત્યાગ શું? અને જે આત્મ તત્વનો ત્યાગ નથી કર્યો એનું ગ્રહણ શું? અરે હર સમય ચૈતન્ય તત્વ ઉપલબ્ધ છે, એમાં ઉપયોગનું જવું એનું નામ ખરો ત્યાગ ધર્મ છે. મોરા દ્વેષનો ત્યાગ થવો એ ખરો ત્યાગ છે, એ વ્યવહાર ત્યાગ છે. અને આત્મામાં લીનતા થવી એ નિશ્ચય ત્યાગ છે. પોઈન્ટ પકડજો, વ્યવહાર ત્યાગ એટલે રાગાદી ભાવે તમે છૂટી જવા યોગ્યતા છૂટી ગયા, કર્મ છૂટી જવા યોગ્યતા છૂટી ગયા, પહેલા અંદરમાં એકત્વ થયું તો મિથ્યાત્વ છૂટી ગયું, ઓર સ્થિરતા વધી તો અવિરતિનો ભાવ ત્યાગી, અવિરતિના ભાવનો ત્યાગ થઈ ગયો. પછી ઓર અંદરમાં લીનતા વિશેષ વધી તો પ્રમાદના ભાવનો ત્યાગ થઈ ગયો, કશાયના ભાવનો ત્યાગ થઈ ગયો. ઓર લીનતા આત્માનું ગ્રહણ, ગ્રહણપૂર્વક ત્યાગ, ગ્રહણપૂર્વક ત્યાગ. ત્યાગ કોનો? સંયોગનો નહીં, સંયોગી ભાવનો. ત્યાગ કોનો? પર્યાયમાં ચાલતા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય અને યોગનો. આનો ત્યાગ થતા સંયોગ છૂટી જાય છે, સંયોગનો ત્યાગ ઓટોમેટિક થઈ જાય છે. સંયોગનો ત્યાગ કરવો નથી પડતો, સંયોગને ગ્રહણ કર્યા નથી. પરિણતિમાં જે રાગાદી ભાવની ઉત્પત્તિ થાય છે, ખરેખર તો એનો પણ ત્યાગ નથી કરવો પડતો. સ્વરૂપને ગ્રહણ કરતો રાગાદી ઉત્પન્ન નહીં થાય, સ્વરૂપને ગ્રહણ કરતો રાગાદીની ઉત્પત્તિ નહીં થાય. અને રાગાદીની ઉત્પત્તિ નહીં થાય એનું જ નામ ખરો ત્યાગ છે. અને એ નામ માત્ર છે, એમ કહે છે આચાર્ય દેવ કે નામ માત્ર છે. આત્માએ રાગનો ત્યાગ કર્યો એ પણ નામ માત્ર છે. આત્મા તો આત્મામાં પ્રતિષ્ઠિત થઈ ગયો, એનું નામ ખરેખર ઉત્તમ ત્યાગ ધર્મ છે. અને આ ત્યાગ, ખરો ત્યાગ મુનિરાજને ઉગ્રપણે હોય છે. સમસ્ત બહિરંગ અને અંતરંગ પરિગ્રહનો ત્યાગ થઈ ગયો છે. અસ્થિરતાનો રાગ છે એનો પણ ત્યાગ થઈ જશે એવો વિશ્વાસ છે. અલગ પ્રકારનો કોન્ફિડન્સ છે જ્ઞાનીઓને, અલગ પ્રકારનું આત્મબળ છે જ્ઞાનીઓની અંદર, અલગ પ્રકારનું એટીટ્યુડ છે જ્ઞાનીઓનું. અજ્ઞાનીમાં એટીટ્યુડ કેમ નથી આવતું? કારણ કે અજ્ઞાનીને સત્યનું સ્વરૂપ નથી ખબર, સત્ય સ્વરૂપ નથી ખબર, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ નથી ખબર. ખબર છે તો ખાલી ધારણા સુધી ખબર છે, વિશ્વાસમાં વાત નથી આવતી. અરે વિશ્વાસમાં વાત લાવો, અવસર આવ્યો છે વાત લાવો. અવસર અવસર ચૂકવા જેવો નથી. ઓ મુજે તો ઇન વાતો કી ખબર હિ નહીં થી. ઓહો હું તો ત્યાગ સ્વરૂપ જ છું. અરે હું તો મારા સ્વરૂપને ગ્રહણ કરીને જ બેઠો છું. મારા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં રોગનો તો અભાવ છે, પરંતુ મારા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં રાગનો પણ અભાવ છે. હું તો સદાકાર રાગના ત્યાગ સ્વરૂપ છું. એવા પોતાના ચૈતન્ય તત્વને લક્ષ્યમાં લેવું એનું નામ ત્યાગ ધર્મ. ઉપદેશમાં કહેવામાં આવે જ્ઞાતારો જ્ઞાતારો જ્ઞાતા દ્રષ્ટારો જ્ઞાતા દ્રષ્ટારો જ્ઞાતા દ્રષ્ટારો, એ તો ઉપદેશનું કથન છે. અરે આત્મા કયા સમયે જાનન સ્વરૂપ નથી રહેતો? આત્મામાં જાનન સ્વરૂપની પર્યાય અંદરમાં ઘૂસેડવાની છે કે આત્મા સહજ જાનન સ્વરૂપ છે? આત્મા સહજ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે. અને એવો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એનો નિર્ણય કરવો એનું નામ ખરેખર ધર્મ છે, એનું નામ ખરેખર સંયમ ધર્મ છે, તપ ધર્મ છે, ત્યાગ ધર્મ છે. તમે નામ કોઈ પણ આપો પણ એક વિતરાગ પ્રણતિનું નામ ધર્મ છે, એ દ્રઢ થયેલી શ્રદ્ધાનું નામ ધર્મ છે, એ આત્મામાં ઝૂકેલી પ્રણતિનું નામ જ્ઞાન છે, એ આત્મામાં માનતી સુખની પ્રણતિનું નામ સુખ છે, આત્માની રચના કરવાવાળી પ્રણતિનું નામ વીર્ય છે, સર્વ ગુણાંશે સમ્યક્ત્વ સ્વભાવ સન્મુખની દશાનું નામ ધર્મ છે. તારા આત્માનો વિશ્વાસ કર, સર્વપ્રથમમાં પ્રથમ તારો વિશ્વાસ કર. તું અનાદિ અનંત તત્વ છે, તું જ્ઞાયક ભાવ છે, તું શરીર સંયોગથી ભિન્ન છે. કોઈ પરદ્રવ્ય તારા દુઃખના સુખના કારણ નથી, બધા પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે, છોય દ્રવ્ય પોતાની સત્તામાં છે. આખી વિશ્વ વ્યવસ્થા સુંદર છે, આખું વસ્તુનું સ્વરૂપ સુંદર છે, આખી કર્મ સિદ્ધાંતની જે પણ આખી વ્યવસ્થા છે ઓટોમેટિક છે, બધું જ પ્રણમન સ્વતંત્ર છે. તું ખરેખર કાંઈ કરવા ધરવા વાળો નથી એવા પોતાના અંદરથી રાગાદી ભાવોનો બોજ ઉતરી જવો, નિર્ભાર થવું, એનું નામ ત્યાગ છે. આ પોઈન્ટ ખ્યાલમાં છે? જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. ત્યાગ ધર્મની ચર્ચા કેટલી કરીએ બોલો. હવે દાન અને ત્યાગ વચ્ચે કાલે આપણે થોડું અંતર લેશું કે આખી દુનિયા દાનને જ ત્યાગ માને છે. મારી પાસે 15 પોઈન્ટ છે, 15 પોઈન્ટ. દાન અને ત્યાગમાં અંતર છે. દાન અને ત્યાગ બે અલગ વસ્તુ છે. દાન પુણ્યનો ભાવ છે અને ત્યાગ ધર્મનો ભાવ છે. દાન પરાધીન ક્રિયા છે અને ત્યાગ સ્વાધીન ક્રિયા છે. અરે ત્યાગ તો ધર્મ છે, ઉત્તમ ત્યાગ ધર્મ છે. સ્વરૂપનું ગ્રહણ થતા રાગાદી ભાવનો ત્યાગ થઈ જાય. રાગાદી ભાવનો પણ ત્યાગ કરવો નથી પડતો. તું સાબુ લગાડ અને મેલ નીકળી ગયો તો એવી રીતના અંદરમાં ભેદ જ્ઞાન કર અને મલિનતા નીકળી ગઈ. નિશંકતા આવી જશે, ગજબની નિશંકતા આવી જશે, પ્રસન્ન રહેશે આખો દિવસ, જીવન જીવવાની કળા આવડી જશે, કોઈ કાઉન્સેલર પાસે જવું નહીં પડે, કોઈની સામે હાથ ફેલાવવા નહીં પડે, સર્વસ્વ પોતાનું પોતામાં છે એવો વિશ્વાસ આવવો જોઈએ. એવો વિશ્વાસ પોતાને આવવો જોઈએ કે હું ત્રણ લોકનો જે નાથ અરિયન ભગવાન છે એના જ્ઞાનમાં પરિપૂર્ણ જણાયો છું. ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે, પ્રભુ તને સમોષણા પ્રભુ કહીને બોલાવે છે. સમજાય છે? તો આપણે ત્યાગ ધર્મની ચર્ચા કરીએ છીએ, સ્વાધ્યાય નામક તપની આપણે ચર્ચા કરી, એના પહેલા આપણે વૈયાવૃત્તિ નામક તપની ચર્ચા કરી. સાચી સેવા પોતાની પોતે કર પહેલા, બીજાની સેવા થઈ જશે. પોતાની અંદરમાં પોતાનો પ્રભાવશાળી ભગવાન જો તો પ્રભાવના થઈ જશે. પ્રભાવના કરવા નથી જવાની, અંદરમાં પોતાથી પ્રભાવિત થા, પોતાથી પ્રભાવિત થા, કોઈથી પ્રભાવિત ન થા, કોઈને પ્રભાવિત કરવા ન જા. કેટલા જણ સાંભળે છે, કેવો ગયો લેક્ચર, કેટલું આવડ્યું, કેટલા પોઈન્ટ થયા ક્લિયર, કેટલા પોઈન્ટ લેવાયા. અરે તું આ ભાષાથી પ્રભાવિત ન થા, તું શયોક્ષમ જ્ઞાનથી પ્રભાવિત ન થા, તું લોકોથી પ્રભાવિત ન થા, તું લોકોને પ્રભાવિત ન કર, તું પોતાના આત્માથી પ્રભાવિત થા, તું દેવશાસ્ત્ર ગુરુથી પ્રભાવિત થા, તું જ્ઞાની ધર્માત્માઓની પ્રણતિથી પ્રભાવિત થા, તું એમની નિશંકતાથી પ્રભાવિત થા. આખું જગત જીવોને પ્રભાવિત કરવામાં અને પર જીવોથી પ્રભાવિત થવામાં આખું જીવન કાઢી નાખે છે. આપણે એવું નહીં કરીએ, આપણને કોઈને પ્રભાવિત નથી કરવા, આપણને કોઈથી પ્રભાવિત નથી થવું. અરે પ્રભાવિત થવું હોય તો તારા ચૈતન્ય તત્વ તારા આત્માથી તું થા. એકવાર ડૂબકી તો માર, માર આજે તું ડૂબકી અને જો અંદરમાં તું ભર્યું છે, વિશ્વાસ લાવ અંદરમાં કે મારી પરિપૂર્ણતા મારામાં છે. આટલા અનંત જીવ સિદ્ધ થયા, આટલા અનંત જીવ નિરાજ થયા, આવી નિશંક પ્રણતિ ઉદયના પ્રસંગમાં નિર્ભયતા નિર્ભારતા નિશંકતા. આપણને હજી વિશ્વાસ નથી આવતો કે આત્મામાં કંઈક ભર્યું છે, પરિપૂર્ણતા છે, સુખ છે, શાંતિ છે, આનંદ છે. આનું નામ સ્વાધ્યાય છે, આનું નામ વૈયાવૃત્તિ નામનું તપ છે. અરે આનું નામ ધ્યાન નામનું તપ છે, ઉત્કૃષ્ટ તપ છે ધ્યાન. દીક્ષા લીધા પછી ભરત ચક્રવર્તીને એક અંતર મુહૂર્તમાં પોતાના આત્માના ધ્યાનમાં મગ્ન થતા એક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. શું કમાલ છે એકો અંદરમાં! એ પ્રણતિનો કમાલ છે, એ સ્વભાવનો કમાલ છે. એ સ્વભાવ સામર્થશાળી ન હોત તો પ્રણતિ કોનો આશ્રય લે, અને પ્રણતિમાં વેદનની શક્તિ ન હોત તો આનંદનો અનુભવ કોણ કરત. બહુ બહુ ગજબ છે. એ પ્રણતિ જે ક્ષણિક છે એ પોતાને ત્રિકાળ માને છે. પરણતિ ભૂલી જાય છે કે હું પરણતિ છું, આહા એ પર્યાય ભૂલી જાય હું પર્યાય છું. એક બહુ હસવા જેવું ઉદાહરણ છે કે એક કોન્વેન્ટ સ્કૂલ હતી, એક બાજુ છોકરાઓ બેઠા હતા, એક બાજુ છોકરીઓ બેઠી હતી. અને એક વાત છે, આ તો પરણતિ અને દ્રવ્યની વાત આવી ને, સમર્પિત થવાની વાત આવી ને, પોતામાં ન્યોછાવર થવાની વાત આવી ને, એટલે મારે એક વાત કરું છું કે એક સ્કૂલમાં માસ્ટરજી ટીચર પૂછે છે છોકરાને કે તમને શું બનવું છે. છોકરાને ઉભો કરીને પૂછે છે કે તને શું બનવું છે જીવનમાં, તો છોકરો કહે છે મને મુકેશ અંબાની બનવું છે. છોકરો કહે છે મને મુકેશ અંબાની બનવું છે. પોઈન્ટ સમજાઈ ગયું? હવે એ પ્રશ્ન પછી માસ્ટરજી છોકરીના સાઈડથી એક છોકરીને પૂછે છે કે તને શું બનવું છે. જો ખોટું ન લગાતા અન્યથા ન લેતા આ એક ઉદાહરણના માધ્યમથી વાતને કહું છું કે છોકરીને પૂછે છે તને શું બનવું છે, તો કે હું આની પત્ની બનીશ. જેને એમ કીધું ને કે હું મુકેશ અંબાની બનવું છે, મારે હું મુકેશ અંબાની બનીશ, તો છોકરી કહે છે હું આની પત્ની બનીશ. પોઈન્ટ પકડાયવાનો અર્થ શું થયો કે છોકરી એમ કહે છે કે એ મુકેશ અંબાની બનશે અને હું એની પત્ની બનીશ. તો એની જે સંપદા છે, એક્ઝામ્પલ છે, એનો જે વૈભવ છે, એના જે પૈસા છે, એ બધા મારા. એવી રીતના અહીંયા દ્રવ્ય એવો વૈભવશાળી બેઠો છે કે પર્યાય કહે છે હું દ્રવ્ય છું. પર્યાય જે રીતના પત્ની લગ્ન કર્યા પછી દીકરી ઘરે આવે, દીકરાના ઘરે, તો એનું બધું જ એ પત્નીનું એ દીકરીનું થઈ જાય ને. પછી ગરીબ ઘરની હોય અને પૈસાવાળાના ઘરે આવે તો એ પૈસાવાળી. પોઈન્ટ સમજાય છે? એ ધનવાન થઈ ગઈ. કેમ? કારણ કે એનો પતિ ધનવાન છે. હવે જેનો પતિ અનંત પતિ, અનંત સુખ શાંતિ આનંદથી ભરેલી અંદરમાં ખાણ પડી છે, હવે પ્રણતિ એમાં સમર્પિત થાય, એને વરમાળા પહેરાવે, એની ભક્તિમાં લીન થઈ જાય, એમાં લીન થઈ જાય, એમાં તપે, એમાં પ્રતપન કરે, એમાં ઉગ્રપણે લીન થઈ જાય, આખું વિશ્વ ભૂલાઈ જશે અને અલૌકિક પ્રાપ્તિ થશે. ગેરંટી આપું છું. અરે હું શું આપું? આચાર્ય દેવ આપે છે. એકવાર નજર તો કર, એકવાર જો તો ખરો તારા અંદરમાં. તો થયું આ વિનયની વાત કરી, વૈયાવૃત્તિની વાત કરી, સ્વાધ્યાયની વાત કરી, વ્યુત્સર્ગની વાત આપણે કરશું. આપણે અંકિમચન્ય ધર્મમાં આખો વ્યુત્સર્ગ નામનો તપ છે, બરાબર છે? તો અંકિમચન્ય ધર્મમાં આપણે વ્યુત્સર્ગની વાત કરશું અને ધ્યાન નામનો જે તપ છે, મહાન તપ છે. ધ્યાન, ધ્યાનમાં ત્યાગ આવી ગયો, ધ્યાનમાં બધા ધર્મ આવી ગયા. કારણ કે ધ્યાન આત્માની એવી ઉત્કૃષ્ટ દશા છે. પાછા ધ્યાન પણ ચાર પ્રકારના છે. ધ્યાનના ચાર પ્રકાર છે, આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. હવે આ વિષય બે કલાકનો છે, બોલો શું કરું? મારે બે મિનિટમાં પૂરો કરવો પડે છે. બે કલાકનો વિષય છે, અમે હમણાં ગુણસ્થાનમાં આખો વિષય ચાલ્યો. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન કુ ધ્યાન છે, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ સમ્યક ધ્યાન છે, આત્માનું ધ્યાન એ ધર્મ ધ્યાન છે. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન આખો દિવસ અજ્ઞાનીના અંદરમાં ચાલે છે. ઈષ્ટનો વિયોગ થઈ જાય એનો ડર, વિયોગ થઈ જાય એનો ભય, સમજાય છે? વિયોગ થઈ જાય જે સમય એમાં એટલો દુઃખી અને આકુડિત થાય, કેમ કેમ થાવ છો? તત્વજ્ઞાનના અભાવપૂર્વક દુઃખની પ્રાપ્તિ થાય છે. અને તત્વ જ્ઞાનને સાથે જીવનમાં લઈને ચાલશો તો ક્યારે દુઃખી નહીં થાવ. ઇટ વોઝ ગોઈંગ ટુ હેપન. આ સંયોગનો વિયોગ થયો, આમ જ થવાનું હતું. અંદરથી અવાજ આવશે, આ ક્રમબદ્ધ હતું. આ સંયોગ છૂટવાનો હતો, જડ હોય કે ચેતન હોય, ઈષ્ટમાં ઈષ્ટ સંયોગ હોય એ પણ છૂટા જ છે અને સમય આવતા છૂટવાના છે. બી પ્રિપેર્ડ ફોર એવરીથિંગ. પ્રસન્ન રહો, આમાં ડરાવવાની વાત નથી, ડિપ્રેસ કરવાની વાત નથી, આમાં સત્યના દર્શન કરાવવાની વાત છે, સત્ય સ્વરૂપનું જ્ઞાન કરાવવાની વાત છે. ફેક્ટ ઇઝ ફેક્ટ, નો બડી કેન ડિનાય, નો બડી કેન ચેન્જ એન્ડ નો બડી કેન ઓલ્ટર ધ ફેક્ટ. કોણ રોકી શક્યું છે શરીરના પ્રણમનને? બોલો કોણ પોતાની ઈચ્છા અનુસાર શરીરના પ્રણમનને કરી શક્યું છે? ઈષ્ટનો વિયોગ થઈ જાય, અરે પૈસા પાણીની જેમ વાપરે, ડોક્ટરો, દવા, ટોપ હોસ્પિટલ, પરંતુ એ વિયોગ થવાવાળી દશાને કોઈ રોકી નથી શકતું, સંયોગ થવાવાળી દશાને કોઈ રોકી નથી શકતું. એટલે આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાનથી બચીને, આર્થ ધ્યાનમાં દુઃખી થાય અને રૌદ્ર ધ્યાનમાં ગાંડો થઈને હસ્યા કરે, હસે એટલે પ્રસન્ન થાય, હશે એટલે કે હિંસાનંદી, હિંસામાં આનંદ માને, ખોટું બોલીને આનંદ માને, ચોરી કરીને આનંદ માને, પરિગ્રહમાં આનંદ માને, ખુશ થવું સંયોગોના લક્ષથી ખુશ થવું રૌદ્ર ધ્યાન છે. સંયોગોના લક્ષથી દુઃખી થયા કરવું, સંતપ્ત થયા કરવું, આતપ્ત રહ્યા કરવું, દુઃખી રહ્યા કરવું, દુઃખ ઘણાને આદત હોય, દુઃખી આકુડિત જ હોય, કઈ પણ હોય, આકુડતા આખો દિવસ, દુઃખ અને ખેદ અને આકુડતા, કમ્પ્લેન બોક્સ ખુલ્લું જ હોય. આયામ કર્યું, દુઃખી. એવા જીવને કેવી રીતના તત્વજ્ઞાન ઉતરશે જીવન? પ્રસન્ન રહો. એક જગતના પ્રણમનને તું કરી નથી શકતો, પ્રસન્ન રહે, આનું નામ નિર્ભરતા છે. એકતાબેનને ખ્યાલ આવ્યો છે, આનું નામ નિર્ભરતા. નિર્ભરતા સ્વચ્છતા નહીં. આવો નિર્ણય કરવો, એમાં અનંત નિર્ભરતા અને અનંત પુરુષાર્થ છે. નિર્ણય તો કરી જો, અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ, કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ. ભેદ જ્ઞાનનો અભ્યાસ હશે તો શાંતિ રહેશે. પોઈન્ટ પકડજો સાચે, એ સંયોગનો વિયોગ થવાનો જ હતો, કોણ રોકી શકે છે? કો ઘણા એમ કે નેમિનાથને બારાત લઈને પછી જંગલમાં ગયું જવું હતું, લગ્ન કરવા જ નહોતા. પોઈન્ટ સમજાય છે? દીક્ષા લઈ લેવી હતી અને મુનિજ બની જવું તું, તો પછી જાન લઈને આવ્યા કેમ? લગ્ન નક્કી કેમ કર્યા? બોલો હવે કેમ આવ્યા, કેમ લગ્ન નક્કી કર્યા, કેમ જાન લઈને આવ્યા, કેમ ઘોડા પર ચડીને આવ્યા, જે પણ કેમ આટલી બધી વ્યવસ્થા કરી, કેમ નો પ્રશ્ન વસ્તુ વ્યવસ્થામાં નથી? ભાઈ થવા યોગ્ય થાય છે. ચરણમ યોગ આન્સર શું આપતો હવે છે કે નેમિનાથને એકલાએ મોક્ષે નહોતું જવાનું, એ તીર્થંકરનો જીવ એકલો મોક્ષ ન જાય, એને ઘણા બધાને મોક્ષે સાથે લઈને જવાનું હતું. ઘણા બધા જીવોને મુનિરાજ, અરે નેમિનાથના વૈરાગ્યને જોઈને વૈરાગ્ય આવ્યો, અરે ઘણા બધા નીકળી ગયા એમની સાથે દીક્ષા લઈને, મુનિ દીક્ષા લઈને પોતાનું કામ કરીને મોક્ષે વયા ગયા એમની સાથે. બોલો વિચાર કરો, રાજુલ જેવી રાજુલ રડતી ના બેટી, અરે રાજુલ પણ રડતી ના બેટી કે હવે શું થશે મારું. બોલો આપણા લાઈફમાં આવું કઈ થયું હોય તો સૌથી પહેલા અરે યુ કેનોટ ગો ટુ જંગલ, ફર્સ્ટ વેટ, ફર્સ્ટ ટોક ટુ મી, વોટ હેપન્ડ, વાય ડીડ યુ ડુ ધીસ, હાઉ કુડ યુ ડુ ધીસ, યુ ડોન્ટ હેવ એની રાઈટ ટુ ડુ ધીસ. હજાર પ્રશ્ન ને હજાર આર્ગ્યુમેન્ટ થશે, કેસ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. રાજુલ શાંત, ઠીક છે, તત્વજ્ઞાન ના અભ્યાસ પર શાંતિ રહેશે, તત્વજ્ઞાન ના અભ્યાસ થી નિર્ભરતા રહે. એટલે નિર્ભર, અરે પોતાને વૈરાગ્ય આવી ગયો. પિતાએ કેટલું મનાયું, લગ્ન ક્યાં થયા છે જીન તારા? હજી તો જાન લઈને આવ્યા જ નહોતા, લગ્ન ક્યાં થયા છે? બીજો વાર લઈ આવશું, બીજો વાર ગોઠશું. અરે જોઈ લીધો સંસાર, આવી સંસારની ક્ષણિકતા અને ક્ષણભંગુરતા જોઈને હવે સંસારમાં કોણ રહેવા માંગે છે? એ પણ દીક્ષા લઈને ચાલી ગઈ. આનું નામ નિર્ભરતા છે, આનું નામ દ્રઢતા છે, આનું નામ સેલ્ફ કોન્ફિડન્સ છે, આનું નામ રિયલ એટીટ્યુડ છે, આનું નામ ધર્મ છે, આનું નામ સ્વાધ્યાય છે. અરે આનું નામ જ ખરેખર ત્યાગ છે. રાગાદી ભાવનો ત્યાગ કરી દો, મોનો ત્યાગ કર્યો. પરિગ્રહ કી ચિંતા કો છોડ, સંયમ કી સાધના મે ચલ પડે નેમી કુમાર. વિષયો કી તૃષ્ણા કો છોડ, સંયમ કી સાધના મે ચલ પડે નેમી કુમાર. સમજાય છે? તો કોઈની ચિંતા કર્યા વગર રાજુ કે ભાઈ હું પણ સ્વાધીન તત્વ છું, હું મારી સાધના આરાધના કરીશ નહીં, હું કેમ રાગ દ્વેષ અને મોહમાં મારા જીવનને બરબાદ કરું? પોઝિટિવ થિંકિંગ, હર સિચ્યુએશનમાં પોઝિટિવ, હર સિચ્યુએશનમાં ગાયકનો ઉપાય, હર સિચ્યુએશનમાં ભેદ વિજ્ઞાન. આનું નામ ખરેખર ધર્મ ધ્યાનનો અભ્યાસ છે. આર્થ અને રોગ ધ્યાનથી બચવાનો ઉપાય એકમાત્ર તત્વજ્ઞાન છે. એની ક્વેશ્ચન યુ બ્રિંગ ટુ મી, ઉપાય તત્વજ્ઞાન, તત્વજ્ઞાન, તત્વ અભ્યાસ, તત્વ અભ્યાસ, તત્વ અભ્યાસ, તત્વ અભ્યાસ, સ્વાધ્યાય, નિર્ણય, રાઇટ થિંકિંગ, રાઇટ એટીટ્યુડ, સ્વતંત્રતાની ઘોષણા, સ્વતંત્રતાનો નિર્ણય, શરીર આત્માની ભિન્નતા, આત્માની સમજણ, આત્મામાં સુખ છે, હું આત્મા છું, હું અનાદિ છું, હું અનંતકાળ રહેવાનો છું, હું પરિપૂર્ણ છું, મારું સર્વસ્વ મારામાં છે, હું પરથી રંશ માત્ર પણ હું પરાધીન નથી, હું જોડાયેલો નથી, કોઈ બંધ નથી, કોઈ સંબંધ નથી, બધા પોતપોતામાં સ્વતંત્ર છે, બધા પોતાનો ઉદય લઈને આવ્યા છે, બધા પોતાની ક્રમબદ્ધતા લઈને આવ્યા છે. તું શું કરી શકવામાં છે? તું જલ્દી ભણી લે, તું મોટો થઈ જા, તું કમાવા લાગ, તું આ ડિગ્રી પાસ કર, તું આ સર્ટિફિકેટ લઈ આવ, તું આ એક્ઝામ પાસ કર. અરે મરી જશો યાર, આ ભાવ કરમ ભાવ મરણ કરીને મરી જશો, સાથે કઈ નથી આવવાનું. તો આ પ્રમાણે આજે આપણે જે ચર્ચા આવી ગઈકાલે આ ડિસ્કસ વિથ બિજોલીબેન કે શું કરવું જોઈએ, શી સેડ વોટ એવર યુ ફીલ ગુડ, જે ચર્ચા આવી એ ચર્ચામાં આપણે જે વાત આચાર્ય દેવ શીખડાવે છે એ જ આપણે શીખ્યા છે. વિશેષ ચર્ચા આપણે આગળ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, સુખે લિયે જિનવાની માત વંદના શત બાર હૈ, વંદના શત બાર. અને કાનમેન બોધિની દ્વાદશાંગી પરમકારી જિનવાણી માતનો જય. ઉત્તમ સત્ય ધર્મ, ઉત્તમ તપ ધર્મ, ઉત્તમ ત્યાગ ધર્મ, ઉત્તમ ક્ષમા આદિ દસ ધર્મના ધારક રાઈ દ્વીપમાં બિરાજમાન સમસ્ત ભાવલિંગી મુનિરાજોનો જય. અમભક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવનો જય. ધન્ય અવતાર પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બધાને.